समयसार भगवान कुनकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृतचंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित એનો સ્વાધ્યાય ચાલે છે. એમાં પરિશિષ્ટમાં કળશ 253 નો સ્વાધ્યાય આપણે શરૂ કર્યો છે. કળશ 253 માં એ વાત આવી કે એકાંતવાદી, જે એકાંતે વસ્તુના સ્વરૂપને સ્વીકારે છે એવા એકાંતવાદી, આત્માને સર્વદ્રવ્યમય માનીને, પરદ્રવ્યમય માનીને, આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે, એટલે કે આત્મા પરદ્રવ્યથી નથી એવું જે નાસ્તિત્વ પડ્યું છે, એવા નાસ્તિત્વનો લોપ કરે છે. આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ, એટલે આત્મા પરદ્રવ્યથી નથી એમ નાસ્તિત્વ જે પડ્યું છે એનો લોપ કરે છે. એટલે આત્માને બીજા પરદ્રવ્યમય માને છે. પરદ્રવ્યથી આત્માનું અસ્તિત્વ નથી, છતાં આત્માનું અસ્તિત્વ પરદ્રવ્ય જેમ કે શરીર, મન, વાણી એના દ્વારા માને છે એવા એ એકાંતવાદી એમ કરી અને પોતાનો નાશ કરે છે. જ્યારે સ્યાદવાદી તો સર્વ પર પદાર્થોમાં એ પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે, એટલે કે આત્મા પરદ્રવ્યથી નથી, પરદ્રવ્યથી એની નાસ્તિ છે એમ માનીને, ભલે એને પરદ્રવ્ય પોતાના જ્ઞાનમાં જણાય, છતાંય પોતાને તે રૂપ માનતો નથી અને સ્વદ્રવ્યમાં જ રમે છે. આ કળશ 253 એનો અર્થ, ભાવાર્થ અને પૂજ્ય ગુરુદેવ કાજી સ્વામીએ આ કળશ ઉપર આપેલ પ્રવચનમાંથી કેટલાક અંશો કર્યા છે. હવે શેષ અંશો આજે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 423 ઉપર છેલ્લો પેરેગ્રાફ આપણે કર્યો છે એ ફરીથી કરીએ અને પછી આગળ વધારે સ્વાધ્યાય કરીએ. તો છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવે એ વાત સમજાવી કે દેવગુરુ શાસ્ત્ર સાચું જ્ઞાન થવામાં નિમિત્ત હોય, છતાં પણ એ નિમિત્તથી કંઈ આત્મામાં સાચું જ્ઞાન થઈ જાય છે એમ નથી. નિમિત્ત હો પણ નિમિત્ત ઉપાદાનમાં કાંઈ જ કરતું નથી. નિમિત્ત કાર્ય થવામાં અનુકૂળ છે, છતાં નૈમિતિક ભાવને, એટલે કે અનુરૂપને તે કરે છે એમ નથી. નૈમિતિક છે એ પરિણામ છે, અને એવા પરિણામ થવામાં પેલું બીજું અન્ય દ્રવ્ય એ વખતે અનુકૂળ નિમિત્ત છે, પણ એને કારણે આ નૈમિતિક થાય છે, એને કારણે આવા પરિણામ થાય છે એમ નથી. જે પરિણામ થાય છે એ તો પરિણામી દ્રવ્ય રૂપે જ રહે છે. પરિણામી દ્રવ્યથી આ પરિણામ કંઈ જુદા નથી, અનેરા નથી. એટલે જીવના પરિણામ છે તે જીવ રૂપે થાય છે, જળ રૂપે થતા નથી, અથવા તો બીજા અન્ય દ્રવ્ય રૂપે પણ થતા નથી. એટલે નિમિત્તથી કાર્ય થવામાં આપણે માનીએ કે નિમિત્ત દ્વારા કાર્ય થયું, તો ખરેખર વાસ્તવમાં નિમિત્ત કાંઈ કરતું નથી, પણ એ ઉપાદાન કારણ છે, એ જ એનું કારણ છે, અને એવા પરિણામ થાય છે એટલે નૈમિત થાય છે. એટલે નૈમિતિક ભાવને પેલા નિમિત્ત છે એ અનુકૂળ છે, પણ એવા નૈમિતિક ભાવને નિમિત્ત કઈ કરતા નથી. આત્મામાં સમ્યક દર્શન પ્રગટ થાય છે તો સમ્યક દર્શન થયું એ પરિણામ છે, અને એ પરિણામ આત્માના છે, એ ચેતનના પરિણામ છે, એ ચેતનમય પરિણામ છે. અને એવા ચેતનમય પરિણામ થવામાં એ વખતે અનુકૂળ નિમિત્ત હોય, દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય, પણ એ દેવગુરુ શાસ્ત્ર એવા પરિણામ કરે છે, નૈમિતિક ભાવને કરે છે એમ નથી. સમ્યક દર્શન પ્રગટ થાય છે એમાં નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ, આત્મદ્રવ્ય જ, ચેતન ભગવાન આત્મા જ કારણ છે. અને વ્યવહારે આપણે એમ કહીએ છીએ કે દર્શન મોહનીય કર્મનો અભાવ છે તો આ સમ્યક દર્શન થયું. તો એ દર્શન મોહનીય કર્મનો અભાવ છે એ નિમિત્ત છે, એટલે વ્યવહારથી ઉપચારથી એમ કહેવામાં આવે છે. પણ નિશ્ચયથી તો પોતાનું સ્વદ્રવ્ય જ સમ્યક દર્શનનું કારણ છે. દેવગુરુ શાસ્ત્ર બાહ્ય નિમિત્ત છે અને એ નિમિત્ત અનુકૂળ નિમિત્ત છે, પણ એમ નથી કે એ અનુકૂળ નિમિત્ત છે માટે અનુરૂપ પર્યાય સમ્યક દર્શનની થઈ છે એમ નથી. જે દેવ ગુરુ આદિ પરદ્રવ્યથી લાભ થવાનું માને અને એમને સેવે છે તેને સમ્યક દર્શન આદિ ધર્મ થતો જ નથી. નિમિત્તનું લક્ષ કરી અને રહ્યા છે અને નિમિત્ત દ્વારા જ ધર્મ થશે, નિમિત્ત દ્વારા જ સમ્યક દર્શન થશે એમ માની અને નિમિત્તના જે પરિણામ થઈ રહ્યા છે એનું જ લક્ષ કરી રહ્યા છે અને સ્વનું લક્ષ કરતા નથી, પોતાના સ્વરૂપ લક્ષ કરતા નથી, એમને સમ્યક દર્શન આદિ ધર્મ થતો જ નથી. આ વાત કરી એટલે અહીંયા કોઈએ પ્રશ્ન કર્યો, 424 પાના ઉપર પ્રશ્ન કર્યો કે શ્રેણિક રાજાનો જીવ અત્યારે નરકમાં છે, આવતી 24માં એ પહેલા તીર્થંકર થશે, તો એવા શ્રેણિક મહારાજાનો જીવ અત્યારે નરકમાં છે, તે નરક ગતિના ઉદયને લઈને છે કે નહીં? એમણે એવું કર્મ બાંધ્યું, નરક ગતિનું કર્મ બાંધ્યું, તો એ કર્મના ઉદયને લીધે એ નરકમાં છે ને? શ્રેણિક મહારાજાનો જીવ નરકમાં છે એનું કારણ શું છે? તો કે એમને નરકનું આયુષ્ય બાંધ્યું, એવી ગતિનું આયુષ્ય બાંધ્યું અને એનો હવે ઉદય છે, તો એમનો જીવ ત્યાં નરકમાં છે. તો કર્મને કારણે જે નરકમાં છે ને એમ અર્થ થયો ને? પોતે જેવું આયુષ્ય બાંધ્યું છે એવું આયુષ્ય એ કર્મના ઉદયને કારણે ભોગવી રહ્યા છે, તો એ કર્મના ઉદયને કારણે છે કે નહીં? નરક ગતિના ઉદયને લઈને છે કે નહીં? આવો પ્રશ્ન કર્યો. કેમકે ગુરુદેવે કહ્યું કે ભાઈ કર્મના ઉદયને કારણે કાંઈ થાય છે એમ નહીં, કે કર્મના ઉપશમને કારણે કાંઈ થાય છે, કે કર્મના ક્ષય કે ક્ષયોપશમને કારણે કાંઈ થાય છે એમ નથી. જીવને સમ્યક દર્શન થાય છે તેમાં દર્શન મોહનીય નો ઉપશમ થયો, એનો અભાવ થયો, એટલે એ દર્શન મોહનીયના અભાવને કારણે જીવને સમ્યક દર્શન થયું એમ નથી. કેમકે એ તો નિમિત્ત કારણ છે, દર્શન મોહનીયનો અભાવ એ તો નિમિત્ત કારણ છે. આવી વાત કરી એટલે કર્મના ઉદયને નિમિત્ત કારણ કહ્યું અને એ કાંઈ કરતું નથી એમ કહ્યું, એટલે આવો પ્રશ્ન કર્યો. શું પ્રશ્ન કર્યો? કે શ્રેણિક મહારાજાનો જીવ અત્યારે નરકમાં છે, તો એમને નરક ગતિનું આયુષ્ય બાંધ્યું અને એવો કર્મનો ઉદય અત્યારે વર્તે છે, એટલે એ નરકમાં છે ને? ગુરુદેવ એનો જવાબ આપ્યો કે નરક ગતિના ઉદયને લઈને શ્રેણિક રાજા નરકમાં ગયા છે એમ કહેવું તે નિમિત્ત પરક વ્યવહારનું કથન છે, વ્યવહારથી એમ કહેવાય. નરક ગતિના ઉદયના નિમિત્તે ત્યાં છે એમ કહેવાય, એટલે વ્યવહારને એનું કથન છે, વાસ્તવમાં એમ નથી. નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે. નિશ્ચયથી તો પોતે પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે. નરક ગતિનો ઉદય તો નિમિત્ત માત્ર છે, એ કર્મ નિમિત્ત છે નથી એમ નહીં, પણ એનાથી નરકમાં ગયા છે એમ નથી. પોતાના પરિણામની યોગ્યતાથી જ નરકમાં રહેલા છે. નિમિત્ત છે તે અનુકૂળ છે, પણ તે અનુકૂળ નિમિત્ત અનુરૂપને એટલે નૈમિત્તિક પર્યાયને રચતું નથી. કોઈ પણ નિમિત્ત નૈમિત્તિક પર્યાયને રચતું નથી, કરતું નથી. સારો ગુરુદેવ સમજાવે છે કે જુઓ, શાસ્ત્રમાં આવે છે કે જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બંધાય છે. તે છ પ્રકાર જે છે તે નવા કર્મ બંધાય એને અનુકૂળ છે. છ પ્રકારે જ્ઞાનાવરણીય કર્મ બંધાય એટલે એ છ પ્રકાર છે તે નવા જ્ઞાનાવરણીય કર્મ બંધાય તેને અનુકૂળ છે. અને કર્મ બંધાય એટલે એ તો નૈમિત્તિક થયું, એ નૈમિત્તિક કાર્ય છે, એને અનુરૂપ કહેવાય. અને પેલા જે નિમિત્ત છે એ ઉચિત નિમિત્ત છે, એ અનુકૂળ નિમિત્ત છે. તો આ જે નૈમિત્તિક કાર્ય જેને આપણે અનુરૂપ કહીએ છીએ, તો એ અનુરૂપ ને પેલું નિમિત્ત કરે છે એમ નથી. ત્યાં અનુકૂળ નિમિત્ત છે, ઉચિત નિમિત્ત છે, પણ તે નિમિત્ત નૈમિત્તિકને રચતું નથી, અનુરૂપને રચતું નથી. છ પ્રકારથી જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી, એટલે કે એ છ પ્રકાર દ્વારા કંઈ જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે એમ નથી. એ તો છ પ્રકાર જે કહ્યા એ તો નિમિત્ત છે, એવા જ્ઞાનાવરણીય કર્મ બંધાવવામાં એ તો નિમિત્ત કારણ છે. પરંતુ અજ્ઞાની જ્યાં હોય ત્યાં સર્વત્ર પરથી જ કાર્ય થવાનું અને પરથી જ પોતાને લાભ થવાનું માને છે. બધી જગ્યાએ બીજા દ્વારા અન્ય દ્રવ્યમાં કાર્ય થાય એવું જ અજ્ઞાની માને છે. નિમિત્તનું જ એને લક્ષ્ય, નિમિત્ત હોય તો કામ થાય, આ ખોટી માન્યતા બહુ ભર કરી ગઈ છે. એને દૂર કર્યા વિના સાચું તત્વ નહીં સમજાય. અહીંયા કહે છે કે ખરેખર પરથી જ પોતાને લાભ થવાનું આ અજ્ઞાની જીવ માને છે, એટલે સર્વત્ર એને એમ જ લાગે છે કે આ નિમિત્તથી થાય છે, પરથી જ કાર્ય થાય છે. પણ એ પર ઉચિત નિમિત્ત છે અને એ નિમિત્ત નૈમિત્તિકને કરતું નથી. તો એ અજ્ઞાની આ રીતે પોતાને સર્વદ્રવ્ય માનીને સ્વદ્રવ્યના ભ્રમથી, અર્થાત હું પર વડે જ છું એવા ભ્રમથી સર્વદ્રવ્યમય પોતાને માને, એટલે સર્વદ્રવ્યમય પોતે છે, એ જ પોતાનું દ્રવ્ય, એટલે પોતે પરથી જ છે એવા ભ્રમથી પરદ્રવ્યોમાં વિશ્રામ કરે છે, એટલે કે પરદ્રવ્યોમાં રાચી રહે છે, એનું લક્ષ ત્યાં ને ત્યાં જ રહે છે. પણ પોતે અંદરમાં એ પરદ્રવ્યથી ભિન્ન છે, જ્ઞાન આનંદ સ્વરૂપ છે એમ એને લક્ષ થતું નથી. ખરેખર તો સ્વદ્રવ્યની અપેક્ષા પરદ્રવ્ય અદ્રવ્ય છે, અર્થાંત કાંઈ નથી. સ્વદ્રવ્યની અપેક્ષાએ પરદ્રવ્ય કાંઈ નથી, અદ્રવ્ય છે. પણ આ અજ્ઞાનીએ તો પરદ્રવ્યમાં સ્વદ્રવ્યનો ભ્રમ કરી પોતાને અદ્રવ્ય એટલે શૂન્ય કરી નાખ્યો છે. આ મોટો દોષ છે, અપરાધ છે. એ છે કે આ પરીક્ષણ પછી સમાપના દિન મનાવે છે ને, 10 દિવસ પૂરા થાય પછીથી, તો ખરેખર તો ક્ષમાપના એને પોતાના નિજ ભગવાન આત્મા પાસે લેવાની છે. બીજાની ક્ષમા માગે છે પણ વાસ્તવમાં તો એને પોતાની ક્ષમાપના પોતાના ભગવાન આત્મા પાસે લેવાની છે. તે આ રીતે કે હે નાથ, મેં અનાદિથી આજ પર્યંત પરને પોતાના માન્યા, પરમાં મારું અસ્તિત્વ સ્થાપ્યું અને પોતાને પર રૂપ માન્યું, તો એ નાથ ક્ષમા કરો. હવે મને સમજાય છે કે મારું અસ્તિત્વ મારાથી જ છે, અન્યથી નથી. આમ પરદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્થિપણે નિશ્ચય કરવો, પરદ્રવ્યથી ભિન્ન સ્વદ્રવ્યનો અસ્થિપણે નિશ્ચય કરવો, એનું નામ ક્ષમાપના છે. અને એ જ વાત અહીંયા સમજાવી છે કે જાદવાદીને તો બધું બરાબર સમજમાં આવે છે. એ તો બરાબર જાણે છે કે પોતાનું અસ્તિત્વ પોતાથી જ છે, પરદ્રવ્ય પોતાના જ્ઞાનમાં જણાય, છતાંય પરદ્રવ્યથી પોતાનું અસ્તિત્વ નથી, એટલે એને તો એ વાત બરાબર જ છે. અને એવી રીતે એ જાદવાદી, એ જ્ઞાની, એવો જ્ઞાન ભાવે પરિણમતો થતો, એમ નિર્મળ વર્તતો થતો, સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે. છેલ્લા પેરેગ્રાફમાં કહે છે કે જુઓ, જાદવાદી ધર્મી તો એમ માને છે કે પરદ્રવ્ય હો તો હો, મને એ પરદ્રવ્ય કાંઈ કરતું નથી અને એ પરદ્રવ્ય મારે માટે કાંઈ નથી. અર્થાત પરદ્રવ્યથી મારી નાસ્તી છે, પરદ્રવ્યથી મારું અસ્તિત્વ નથી. મારું હોવું એ પરદ્રવ્યને લઈને નથી અને મારે લઈને પરદ્રવ્ય નથી. પરદ્રવ્ય પરદ્રવ્યને કારણે છે અને હું મારા કારણે છું. આમ સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે પોતાની અસ્તિને નથી એમ માને છે, પોતાના નાસ્તિત્વને પરદ્રવ્યને વિશે માને છે. સમસ્ત વસ્તુઓમાં પરદ્રવ્ય સ્વરૂપે નાસ્તિત્વ જાણતો થકો, હું એક પૂર્ણ શુદ્ધ જ્ઞાનઘન ચૈતન્ય સ્વભાવમય ભગવાન આત્મા જ છું એમ વર્તતો થકો, સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે અને એનું નામ જ ધર્મ છે. આગળ 425 પાના ઉપર બીજા પેરેગ્રાફમાં 580 કહે છે કે પરદ્રવ્ય અને પરભાવથી ભેદ જ્ઞાન કર્યા વિના, પરદ્રવ્ય અને પરભાવથી ભેદ જ્ઞાન કર્યા વિના સંકિત નહીં થાય અને સંકિત વિના ચારિત્ર ધર્મ પણ નહીં થાય. એટલે ધર્માત્મા તો પરદ્રવ્યથી અને શુભરાગથી લાભ થાય કે ધર્મ થાય એમ ક્યારેય માનતા નથી. એ તો પરદ્રવ્યથી પોતાનું નાસ્તિત્વ માનીને એક સ્વદ્રવ્યનો જ આશ્રય કરે છે અને જે સ્વદ્રવ્યનો આશ્રય કરે છે એ જ સંકિત પ્રગટ કરે છે. આગળ ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ સમજાવે છે કે વેદાંત આદિ જે બધાને ભેગું થઈને એક માને છે, અથવા જે પરદ્રવ્યથી સ્વદ્રવ્યને લાભ માને છે, તે બધા પરદ્રવ્યને જ સ્વદ્રવ્ય માને છે એટલે આત્મા માને છે. તેવા અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ જીવો આત્મામાં જે પરદ્રવ્ય અપેક્ષા નાસ્તિત્વ છે તેનો લોભ કરે છે. પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે એનો લોભ કરે છે. ભાઈ, પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે અને સ્વદ્રવ્ય અપેક્ષાએ અસ્તિત્વ છે. પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે એનો તું લોભ કરે છે, તારે એનો લોભ કરવાનો ન હોય. પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે જ એવો સ્વીકાર કરવાનો હોય. પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વ છે એનો લોભ કરતા તો પછી પરદ્રવ્ય અપેક્ષાએ તારું અસ્તિત્વ થઈ જશે અને એ તો મહા અનર્થ થશે. એટલે જે પરદ્રવ્ય અપેક્ષાએ નાસ્તિત્વનો લોભ કરે છે તેઓ ઊંડે ઊંડે પણ પરદ્રવ્યને સાધન માની પોતાના સતને ખોઈ બેસે છે, પોતાના સાચા સ્વરૂપને ભૂલી જાય છે. જ્યારે ધર્મી ચાદવાદી તો મારી પૂંજી, મારી સંપદા, મારી લક્ષ્મી અને મારું સાધન સંપૂર્ણ મારી પાસે છે અને તે હું જ છું, પર સાધનની પરની મને કાંઈ જરૂર નથી, અપેક્ષા નથી, કેમ કે મારું અસ્તિત્વ પરથી નથી, પર મારામાં નથી, હું પરમાં વ્યાપતો નથી, પર મારામાં વ્યાપતું નથી, એટલે પર મને કાંઈ કાર્યકારી નથી, ઉપયોગી નથી, એમ એ પરથી તો હું નાસ્તિક સ્વરૂપ છું એમ દ્રઢ માન્યતા કરી અને પોતે પોતાથી છે કે સ્વથી છે એમ માનીને સ્વમાં જ રમણતા કરે છે, સ્વમાં જ રમે છે. આવી વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે જો એમ છે તો દેવ ગુરુ આદિ આત્માને તારી દેતા નથી તો નાગ તેમને શા માટે માનો છો? જે રીતે વાત કરી એ પ્રમાણે તો દેવ ગુરુ એ બધા આત્માને કાંઈ તારી દેતા નથી, તો પછી એને માનવાની શું જરૂર છે? કે એમની ભક્તિ પૂજા સ્તુતિ વિનય એ શા માટે કરો છો? દેવગુરુ ખરેખર આત્માને કાંઈ કરતા નથી તો પછી એમની ભક્તિ પૂજા સ્તુતિ વિનય કરવાની જરૂર શું છે? સુપરા કરો છો? આવો પ્રશ્ન કરે, ઘણાને એવો પ્રશ્ન થાય કે ભગવાન કાંઈ ન કરતા હોય તો પછી આપણે ભગવાનને માનવાની જરૂર શું છે? આ દેરાસર જવાની જરૂર શું છે? મંદિરમાં જવાની જરૂર શું છે? ભગવાન કાંઈક કરે તો છે જ, ભગવાનની કૃપાથી કાંઈક થાય છે. અને તમે એમ કહેશો કે ભગવાન કાંઈ કરતા નથી તો લોકો નાસ્તિક થઈ જશે. ઘણાને આવો ભય છે કે ભગવાન કાંઈ કરે નહીં, એમ તમે ક્યાં બોલો છો? આવું બોલશો તો કોઈ ભગવાનને માનશે નહીં અને કોઈ મંદિર જશે નહીં, એટલે એમને એમ લાગે છે કે પછી તો બધા અધર્મી થઈ જશે, જગતમાં કંઈ ધર્મ જેવું રહેશે જ નહીં. આ તો સારું છે કે એ લોકો માને છે કે ભગવાન આપણું કલ્યાણ કરે છે, ભગવાનને કારણે જ આપણે બધું પ્રાપ્ત કરીએ છીએ, મેળવીએ છીએ એવી આસ્થા છે, એટલે ધર્મ ટકી રહ્યો છે, જગત ટકી રહ્યું છે, અનાચાર નથી અથવા તો અનાચાર ઓછા છે. આ બધાનું કારણ એ છે કે ભગવાનને આપણે માનીએ છીએ અને આપણે તો આસ્તિક દર્શન છે એટલે એ પ્રમાણે જ હોય ને. આવી માન્યતા ઘણા લોકોની છે, ઘણા એમ માને છે, મોટાભાગના લોકો આમ જ માને છે, ભાઈ ભગવાનની દયા હોય તો બધું થાય, એ સિવાય કાંઈ થાય નહીં. અને આપણે અહીંયા જો જૈન દર્શનમાં એમ ઉડાડી દઈએ કે દેવ ગુરુ શાસ્ત્ર એ કાંઈ કરતા જ નથી તો પછી મંદિર જવાનું પ્રયોજન રહેશે નહીં, શાસ્ત્ર વાંચવાનું પણ પ્રયોજન રહેશે નહીં, અને ગુરુને નમસ્કાર કરવાનું, ગુરુની વાણી સાંભળવાનું પણ કાંઈ પ્રયોજન રહેશે જ નહીં, તો બધું નકામું છે, નિષ્ફળ છે એમ થયું, તો પછી કોઈ સદાચાર સેવશે જ નહીં, આવું થઈ જશે, અધર્મ ફેરાશે, જગત આખામાં અધર્મ ફેરાશે. ઘણાને આમ લાગે છે કે ભગવાન તો આપણને તારે છે, તમે એમ કહો છો કે ભગવાન આપણને તારતા નથી, ભગવાન આપણું ઉદ્ધાર કરતા નથી, ભગવાન આપણું કલ્યાણ કરતા નથી, તમે આવી વાત કરો છો તો પછી શા માટે તમે આ ભક્તિ પૂજા કરો છો, આ મંદિર બંધાવો છો, એ બધું શા માટે કરો છો? આ ઉપદેશ આપો છો તમે પણ, એ બધાની પણ શું જરૂર છે? આવો પ્રશ્ન કર્યો. ગુરુદેવ કહે છે કે ભાઈ એ તારી દેશે એમ તો કોણ માને? એટલે કે આ દેવ અને ગુરુ એ આપણને તારે એમ કોણ માને? એ અજ્ઞાની માને. જે અજ્ઞાનીને પોતાને પુરુષાર્થ કરવો નથી, પોતાને પુરુષાર્થ કરવો નથી એ એમ માને. જે અજ્ઞાની પોતાના સ્વરૂપને સમજ્યો નથી એ એમ માને. જે અજ્ઞાનીને પોતાના સામર્થ્યનો ખ્યાલ નથી એ એમ માને. પોતે ભગવાન આત્મા સિદ્ધ સમાન છે અને પોતે અનંત સામર્થ સહિત છે એ વાતને સમજ્યો નથી, એ વાત એને જાણી નથી, એ એવું માને કે કોઈકની કૃપા થાય તો કંઈક મારું ફેંકાણું પડે. એટલે ભગવાન મને તારી દે, કે ગુરુ છે એ મને તારી દે. વાસ્તવમાં તો એ એમ કરીને પ્રમાદ સેવી રહ્યો છે, એ એમ કરી અને પોતે જાતે જ પોતાના ભ્રમણનું કારણ બને છે, સંસાર ભ્રમણનું કારણ બની રહ્યો છે. કોઈક તારી દે, કોઈક મને તારી દે, કોઈકના આશીર્વાદથી હું કરી જાઉં, આવી પ્રમાદરૂપ માન્યતામાં મિથ્યાત્વને કારણે ભવના ભ્રમણ કરી રહ્યો છે. એવી માન્યતા એ અજ્ઞાની છે, એવી માન્યતા એ અજ્ઞાનની છે કે કોઈક એને તારી દે. જ્ઞાનીને તો કાંઈ એમ નથી, જ્ઞાની તો પોતે પુરુષાર્થ સહિત છે, જ્ઞાની તો પોતે પોતાના સ્વરૂપને અનુભવ સહિત જાણે છે, પોતાના સામર્થ્યને એ જાણે છે. એટલે એવા જ્ઞાનીને તો પરમ વિતરાગતા, પરમ શુદ્ધતા જ ઇષ્ટ છે. પરમ વિતરાગતા છે એ જ ઇષ્ટ છે. પોતાનું સ્વરૂપ જ એવું છે કે એ પોતે વિતરાગ સ્વરૂપ છે, પોતે સર્વજ્ઞ સ્વરૂપ છે, પોતે જ્ઞાન સ્વરૂપ છે, પોતે સુખ સ્વરૂપ છે, પોતે આનંદ સ્વરૂપ છે, પોતે શાંતિ સ્વરૂપ છે, પોતે નિર્મળતા સ્વરૂપ છે, પોતે પૂર્ણ સ્વરૂપ છે. એટલે પરમ શુદ્ધ સ્વરૂપ છે અને એ પોતાનું છે, અને એવા પરમ શુદ્ધ સ્વરૂપને, અનંત ગુણના નિર્મળ પરિણમનને અનુભવવા માટે પરની જરૂર નથી, પરની અપેક્ષા નથી. વિતરાગતા તો અંદરમાં પડી છે, પણ એનું લક્ષ્ય કરે તો એને સમજાય ને. વિતરાગતા છે તો અંદરમાં પડી છે. જ્ઞાનીને તો પરમ વિતરાગતા, પરમ શુદ્ધતા જ ઇષ્ટ છે, એને કોઈ બીજા ઇષ્ટ નથી. આ આપણે ઇષ્ટ દેવ કહીએ છીએ ને, તો એ તો બધું વ્યવહારથી કહેવાય, એ તો નિમિત્તનું કથન છે. જિનેશ્વર ભગવાન ઇષ્ટ દેવ છે, વાત સાચી છે. જિનેશ્વર ભગવાન પોતે સર્વજ્ઞ થયા છે, અને પોતે સર્વજ્ઞ થયા છે તો એ પોતે પોતાના સ્વરૂપને વિશે રહ્યા છે. એ કાંઈ પરના કાર્યો કરે છે એમ નથી, અને એ પરના કાર્યો કરી શકતાય નથી. જિનેશ્વર ભગવાન પરના કાર્યો કરી શકતા નથી એ વાત જિનેશ્વર ભગવાને તો બહુ પહેલા વિચારી લીધી હતી અને એને સ્વીકારી લીધી હતી. એટલે તો સમ્યક દર્શન પહેલા પ્રગટ કર્યું, અને ત્યાર પછીથી ચારિત્રનો પુરુષાર્થ કરી અને એમને કેવળ જ્ઞાન પ્રગટ કર્યું અને સિદ્ધ થયા. એવા એ પરમેશ્વર જિજ્ઞેશ્વર ભગવાન પોતે પોતાના સ્વરૂપને વિશે બિરાજે છે, અને એ પરનું કાંઈ કરતા નથી. હવે આવી વાત છે, અને આ જ્ઞાન એવા જિજ્ઞેશ્વર ભગવાનની વાણીમાંથી આવ્યું છે, તીર્થંકરની વાણીમાંથી આવ્યું છે, ઓમકાર ધ્વનિમાંથી આવ્યું છે. એનો આપણે સ્વીકાર ન કરીએ અને પછી ગમે તેવી મતિ કલ્પનાએ આપણે શાસ્ત્રના અર્થ કરીએ, એટલે પછી સમ્યક દર્શન ક્યાંથી થાય? રાઈટ? તીર્થંકર ભગવાન, કેવળી ભગવાન, સિદ્ધ ભગવાનને આપણે માનીએ, એમના તરફ આપણને વિનય હોય, અહોભાવ હોય, એવું હોય, એવું ન હોય એમ બને જ નહીં. વિનય ભક્તિ તો હોય, પણ સાથે સાથે એવો કોરો લુખ્ખો વિનય હોય એથી કાંઈ થવાનું નથી. વિનયની સાથે એમણે શું કહ્યું છે, એમણે માર્ગ કેવી રીતે દર્શાવ્યો છે એને અપનાવીએ તો વિનય સાચો કહેવાય, બાકી તો વિનય ખોટો વિનય કહેવાય. બાકી વિનય વિનય કહેવાય નહીં. ખરેખર આપણે એમને માનતા હોઈએ, આપણને સાચા અર્થમાં એમના પ્રત્યે અહોભાવ આવ્યો હોય, તો એમની વાતને આપણે સ્વીકારવી પડે ને, એ પ્રમાણે પુરુષાર્થ કરવો પડે, અન્યથા કાંઈ એ વિનય થતો જ નથી. અહીંયા એ વાત ગુરુદેવે સમજાવી છે કે ભાઈ અમે શું કહીએ છીએ તું જરાક સમજ, કે એમના દ્વારા થતું નથી એમ કહેવા પાછળનો આશય એ છે કે તારું સામર્થ્ય તને સમજાવવું છે, અને તને તારા સામર્થ્ય દ્વારા તું પુરુષાર્થ કરી અને તારા એવા શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરી શકે છે, એ વાત અમારે તને જણાવવી છે. અને એવો જેને ધર્મ થયો છે, એવા સાધક તો સાચા અર્થમાં પ્રભુ પ્રત્યે ભક્તિભાવ સહિત જ હોય છે, એમને પ્રભુ પ્રત્યેની ભક્તિ વિનય બધું હોય જ છે. ગુરુદેવ વાત અહીંયા સમજાવે છે કે જ્ઞાનીને તો પરમ વિતરાગતા, પરમ શુદ્ધતા જ ઇષ્ટ છે, પણ શું થાય જ્યાં સુધી પૂર્ણ વિતરાગતા થઈ નથી, કાંઈક અસ્થિરતા છે, પૂર્ણ વિતરાગતા થઈ નથી અને હજી કાંઈક અસ્થિરતા છે, ત્યાં સુધી धर्मी ने देव गुरु शास्त्रपति विनय भक्ति आदि नो सद्भाव आवे छे एवो भाव आव्या विना रहेतो नथी। छतां सिद्धांत प्रमाणे तो वात एम ज छे के एवा देव गुरु शास्त्र कई जीव ने सम्यक दर्शन के केवल ज्ञान करावी देता नथी। जीव पोते पोताना सामर्थ्य थी सम्यक दर्शन प्रगट करे छे अने केवल ज्ञान प्रगट करे छे अने एवुं थाय छे त्यारे પેલા નિમિત્ત હોય છે એટલે કે સમ્યક દર્શનમાં દેવગુરુ શાસ્ત્રનું નિમિત્ત હોય છે અને કેવળ જ્ઞાન થાય છે તો તીર્થંકર પરમેશ્વર ભગવાન એ વખતે એમની નિશ્રા હોય છે એવું એમનું નિમિત્ત હોય છે। ધર્માત્માને એથી એમના પ્રત્યે જ્યાં સુધી પૂર્ણ દશા થઈ નથી ત્યાં સુધી એવો અહોભાવ આવે છે એવો ધર્મ અનુરાગ હોય છે। છતાં પણ તે વડે ધર્મ થાય એમ એ માનતા નથી। જો એમ માનીને બેસી રહેતો તો પછી પોતાનો પુરુષાર્થ ઉપડશે જ નહીં અને એમ માનીને બેસી રહેશે તો પછી ભગવાનની આજ્ઞા તીર્થંકર ભગવાનની આજ્ઞાને એમણે ઉથાપી કહેવાશે। તીર્થંકર ભગવાનની આજ્ઞા તો એમ છે કે ભાઈ તું સમર્થ છો, તું સિદ્ધ સમાન છો અને તું પુરુષાર્થ કર તો મારી જેમ તું પણ પૂર્ણ સ્વરૂપને પ્રાપ્ત કરી શકીશ। હવે આવી આજ્ઞા છે એને આપણે ઉથાપીએ અને એમ કહીએ કે નાના પ્રભુ મારું કાર્ય તમે કરો, હું તો આ બેઠો, મારાથી બીજું કાંઈ થાય નહીં, આ કેવી વાત? પોતે પુરુષાર્થ કરે ત્યારે એમ પોતાને વાસ્તવમાં પ્રભુનું મહત્વ સમજાય, કહો પ્રભુએ શું કહ્યું, પ્રભુએ કેવો ઉપદેશ આપ્યો, કઈ રીતે પોતાના સ્વરૂપને પ્રભુએ પ્રાપ્ત કર્યું એમનો પુરુષાર્થ સમજાય અને પુરુષાર્થની દિશા પણ પ્રભુએ જે સમજાવી છે એ સમજાય। પણ પોતે પુરુષાર્થ તરફ વળે તો એ બધું ખ્યાલમાં આવે ને કે કેવી રીતે છે। એટલે જે પુરુષાર્થ કરે છે, જે સાધક છે, એને બધું બરાબર સમજાઈ જાય છે કે પ્રભુનો પુરુષાર્થ કેવો છે, પ્રભુએ કેવો અપૂર્વ પુરુષાર્થ કર્યો હશે, પ્રભુની એકાગ્રતા કેવી રીતે થઈ હશે, કેવું થયું હશે, બધું એને સમજાઈ જાય છે અને સમજાઈ જાય છે એટલે પ્રભુ પ્રત્યે અહોભાવ આવે છે, ભક્તિનો ભાવ આવે છે, સહજ રીતે પ્રભુ તરફ મસ્તક ઝૂકી જાય છે। પણ એમ નથી કે સિદ્ધાંતમાં એ એમ માને કે એમના દ્વારા ધર્મ થાય છે, એમ નથી। વિનયના વાક્યો એવા બોલે કે પ્રભુ આપે જ મને ધર્મ પમાડ્યો, આપે જ મને આત્મા આપ્યો, આ બધું વિનય સહિત બોલે છે, એમ જ એવો નિમિત્ત નૈમિત્તિક સંબંધ છે કે એને એવો ભાવ આવે, પ્રભુ પ્રત્યે એવો ભાવ આવે અને એની વાણીમાં એવું બધું આવે। પણ એથી કરીને એમ નથી, સિદ્ધાંત પ્રમાણે એ એમ માનતો નથી, આવી વાત છે। તો આ રીતે આપણે પરદ્રવ્ય અપેક્ષાથી નાસ્તિત્વ એટલે અસતપણું એનો ભંગ પૂરો કર્યો છે। પરદ્રવ્યથી નાસ્તિક, પરદ્રવ્યથી પોતાનું સ્વરૂપ નથી, પરદ્રવ્યથી અસતપણું છે એ ભંગ આપણે પૂરો કર્યો। હવે એના પછી સાતમો ભંગ કળશરૂપે અહીંયા કહેવામાં આવે છે, અમૃતચંદ્રાચાર્ય ભગવાને કળશ 254 કર્યો છે તે આપણે લઈએ। ભિન્ન ક્ષેત્ર નિષણ બોધ્ય નિયત વ્યાપાર નિષ્ઠ સદા સિદત્યેવ બહી પતન પશ્યન ઉમાશં પશુ સ્વક્ષેત્ર અસ્તિત્વયા નિરુદ્ધરસ ત્યાગવાદ વેદી પુનઃ તિષ્ઠત્મ નિખાત બોધ્ય નિયત વ્યાપાર શક્તિ ભવન। કળશ 254 ના અર્થમાં કહે છે કે પશુ અર્થાંત સર્વથા એકાંતવાદી અજ્ઞાની ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોમાં જે જ્ઞેય જ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વેપાર તેમાં પ્રવર્તો થકો પશુ હો ભિન્ન ક્ષેત્ર નિષ્ણ બોધ્ય નિયત વ્યાપાર નિષ્ઠ એકાંતવાદી અજ્ઞાની ભિન્ન ક્ષેત્રમાં પોતાના ક્ષેત્રથી જુદું ક્ષેત્ર એટલે ભિન્ન ક્ષેત્ર પોતાનું ક્ષેત્ર અને એ સિવાય બીજું જે કોઈ ક્ષેત્ર છે એ બધું એનાથી ભિન્ન છે, જુદું ક્ષેત્ર છે. એટલે આવો એકાંતવાદી પોતાથી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોમાં જે જ્ઞેય જ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વેપાર તેમાં પ્રવર્તતો થતો, એટલે કે જ્ઞેય જ્ઞાયક સંબંધરૂપ નિશ્ચિત વેપાર એટલે કે જ્ઞેયોને જાણે છે, એ જ્ઞેય છે ને પોતે જ્ઞાયક છે એટલે એને વાસ્તવમાં તો એ જાણે છે, એવો એ પરજ્ઞેયોને જાણતો થતો. કયા જ્ઞેયો? કે જે જ્ઞેયો બીજા ક્ષેત્રમાં રહ્યા છે, પોતાના સ્વક્ષેત્રમાં નથી, એ જ્ઞેયોને પોતે જ્ઞાનમાં જાણે છે. ત્યારે આત્માને સમસ્તપણે બહાર પરક્ષેત્રમાં પડતો દેખીને સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહીં માનીને સદા નાશ પામે છે. પુમાસમ અભિત વહી પતનંત પશ્યન સદા સિદ્ધતી એવો. એકાંતવાદી અજ્ઞાની પોતાનું સ્વક્ષેત્ર એનાથી બીજું અન્ય ક્ષેત્ર તે ભિન્ન ક્ષેત્ર, એ ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થો, એ જ્ઞેય પદાર્થોને એ જાણે છે એટલે એ જ્ઞેય છે ને પોતે એને જાણવાવાળો જ્ઞાયક છે, એમ જ્યારે એ પ્રવર્તે છે ત્યારે એ આત્માને સમસ્તપણે બહાર પરક્ષેત્રમાં પડતો દેખીને સ્વક્ષેત્રથી આત્માનું અસ્તિત્વ નહીં માનીને સદા નાશ પામે છે. પરને જુએ છે એટલે એમ માને છે કે પોતે એ રૂપે છે, પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયોને જોઈને એ પરક્ષેત્ર વિશે પોતાપણું સ્થાપે છે, પોતાનું સ્વક્ષેત્ર છે એને માનતો નથી, એ પરક્ષેત્રને પોતાનું ક્ષેત્ર માને છે. કેમ કે એ પરક્ષેત્રને એ જાણે છે, વાસ્તવમાં તો એ પરક્ષેત્ર સાથે એને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પણ એ પરક્ષેત્રમાં માત્ર જ્ઞેય જ્ઞાયક સંબંધ જાણવાને બદલે માનવાને બદલે એ પરક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ માને છે. એટલે સ્વક્ષેત્રને તો માન્યું નહીં અને એમ એ પોતાનો સ્વનો નાશ કરે છે. અને શાદવાદનો જાણનાર તો શું કહે છે કે શાદવાદ વેદી પુનઃ સ્વક્ષેત્ર અસ્તિતયા નિરુદ્ધ રવશ. શાદવાદનો જાણનાર તો સ્વક્ષેત્રથી અસ્થિપણાને લીધે જેનો વેદ રોકાયેલો છે એવો થયો થકો, અર્થાંત સ્વક્ષેત્રમાં વર્તતો થકો. સ્વક્ષેત્રથી અસ્થિપણાને લીધે જેનો વેદ રોકાયેલો છે એટલે પોતે સ્વક્ષેત્રથી બહાર જતો નથી, સ્વક્ષેત્રમાં પોતાનું અસ્તિત્વ માને છે એટલે એ ત્યાં જ રોકાઈ ગયો છે. સ્વક્ષેત્રથી અસ્થિપણાને લીધે જેનો વેગ રોકાયેલો છે, પોતાનું અસ્તિત્વ સ્વક્ષેત્રને વિશે માને છે એટલે એ ત્યાંથી પછી બહાર નીકળતો નથી, પરક્ષેત્રને વિશે એ પોતાપણું કરતો નથી, સ્વક્ષેત્રમાં વર્તતો રહ્યો છે. એવો આત્મામાં જ આકાર રૂપ થયેલા જ્ઞેયોમાં નિશ્ચિત વેપારની શક્તિવાળો થઈને ટકે છે. એવો પોતે આત્મામાં જ જે પેલા પરજ્ઞેયો દેખાય છે તો એ આકાર જ્ઞેયોના આકારોને જાણતો થતો, એ જાણવાના વેપાર રૂપે પણ પોતે પોતામાં જ ટકીને રહે છે. એટલે કહે છે કે અર્થાંત સ્વક્ષેત્રમાં વર્તતો થકો આત્મામાં જ આકારરૂપ થયેલા જ્ઞેયોમાં નિશ્ચિત વેપારની શક્તિવાળો થઈને ટકે છે, જીવે છે, નષ્ટ થતો નથી. આત્મનિખાત બુદ્ધ્ય નિયત વ્યાપાર શક્તિ ભવન તિષ્ઠતિ. પંડિતજી ભારતમાં સમજાવે છે કે એકાંતવાદી ભિન્ન ક્ષેત્રમાં રહેલા જ્ઞેય પદાર્થોને જાણવાના કાર્યમાં પ્રવર્તતા આત્માને બહાર પડતો જ માનીને સ્વક્ષેત્રથી અસ્તિત્વ નહીં માનીને પોતાને નષ્ટ કરે છે. અને શાદવાદી તો પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયોને જાણતા પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે એમ માનતો થતો ટકી રહે છે, નાશ પામતો નથી. તો આ કળશ ઉપર પૂજ્ય ગુરુદેવ કાંજી સ્વામીએ જે વિસ્તાર કરે છે તે લઈએ. પ્રવચન રત્નાકર ભાગ 10મો પાન નંબર 426 કળશ 254 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. ગુરુદેવ અહીંયા સમજાવે છે કે જુઓ, જેમ તિર્યંચ ને ચૂરમું અને ખડ બે જુદી ચીજ છે એમ ભાન વિવેક નથી, તેમ અજ્ઞાનીઓને એકાંતીઓને એટલે એકાંતવાદીઓને મકાન પૈસા શરીર આદિ પરદ્રવ્યોનું ક્ષેત્ર ભિન્ન છે અને પોતાનું સ્વક્ષેત્ર એનાથી જુદું છે એવો વિવેક નથી. પોતે અસંખ્ય પ્રદેશી પોતાના સ્વક્ષેત્ર સહિત છે એવું પોતાનું ક્ષેત્ર જુદું માનતો નથી. મકાન પૈસા શરીર એ બધાને જે જાણે છે એવો અજ્ઞાની એને જુદું માનતો નથી, બંનેને જુદું માનતો નથી એવો એનો વિવેક નથી. વિવેક તો એ જ છે કે જે જેમ છે તેમ વસ્તુના સ્વરૂપને માને. ઇષ્ટ અનિષ્ટનો જેને વિવેક હોય કે આ બરાબર છે ને આ બરાબર નથી, સાચા ખોટાનો જેને વિવેક હોય એ વિવેકી છે. ધર્મ પ્રમાણે તો વિવેકની વ્યાખ્યા એવી થાય છે, વિવેક એટલે શું કે જે પોતાને ઇષ્ટ છે જે સાચું છે એ બરાબર સમજે છે અને જે પોતાને ઇષ્ટ નથી એને એ છોડે છે, જે ખોટું છે એને છોડે છે એ વિવેકી છે. એટલે અહીંયા પોતાનું સ્વક્ષેત્ર શું છે અને આ બીજા બધા જે શરીર આદિ છે એનું ક્ષેત્ર શું છે એને જે જાણતો નથી એ વિવેક શૂન્ય છે, એ વિવેક વિનાનો છે. અને એ વિવેક વિનાનો છે તે પશુ છે, પશુ જેવો છે, એ મિથ્યાત્વના કિલ્લે બંધાય છે અને તેથી તે પશુ છે. આરોપે છે પોતાનો જે એક જ્ઞાયક ભાવ છે તે સ્વક્ષેત્ર રૂપ છે. પોતાનો એક જ્ઞાયક ભાવ છે તે સ્વક્ષેત્ર રૂપ છે. પોતે જ્ઞાન સ્વભાવી છે તો એ જ્ઞાન સ્વભાવ ક્યાં છે, પોતાનો જ્ઞાન સ્વભાવ ક્યાં સુધી પહોંચે છે? પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતે જ્ઞાયક છે તો એ જ્ઞાયકપણું, એ જ્ઞાન સ્વભાવ, એ જ્ઞાનનું સામર્થ્ય બધું ક્યાં છે, ક્યાં સુધી પહોંચે છે? પોતાના ક્ષેત્ર સુધી જ રહે છે, પોતાના ક્ષેત્રને છોડીને પર સુધી એ પહોંચતું નથી, પરમાં વ્યાપતું નથી. એ જ્ઞાયક ભાવ છે તે સ્વક્ષેત્ર રૂપ છે. એ જ્ઞાયક ભાવ પરક્ષેત્ર રૂપ નથી, પોતાનો જ્ઞાયક ભાવ પરક્ષેત્રને વિશે નથી. પરજ્ઞેયો બધા પરક્ષેત્ર રૂપ છે, પરજ્ઞેયો છે એ બધા પરક્ષેત્ર રૂપ છે અને પોતે સ્વ પોતે જ્ઞાયક એ પોતાના સ્વક્ષેત્ર રૂપ છે. એટલે પોતાનું ક્ષેત્ર અને પેલા પરનું ક્ષેત્ર, પરજ્ઞેયોનું ક્ષેત્ર એ બંને ભિન્ન ભિન્ન છે. બંને વચ્ચે જ્ઞેય જ્ઞાયકપણાનો વ્યવહાર સંબંધ છે, એ પેલા જ્ઞેય છે અને પોતે જ્ઞાયક છે એવો જ્ઞેય જ્ઞાયક સંબંધ છે. પણ કાંઈ ક્ષેત્રને વિશે કાંઈ સંબંધ નથી, પોતાનું ક્ષેત્ર પોતાનામાં છે. પેલા જ્ઞેયો પરજ્ઞેયો છે એનું ક્ષેત્ર એમાં છે, તો કાંઈ ક્ષેત્રનો સંબંધ થઈ જતો નથી. જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, પોતે જ્ઞાયક છે અને પેલા પદાર્થો પોતાનું જ્ઞેય છે એને એ જાણે છે. એટલે જ્ઞેય જ્ઞાયક એવો સંબંધ છે. ત્યારે આ પેલા પર ક્ષેત્ર છે, પર જ્ઞેયોના ક્ષેત્ર છે એને પોતાના માને છે, આ મિથ્યાત્વ છે, આ ભ્રમ છે. અજ્ઞાનીને એવો ભ્રમ થઈ જાય છે કે પોતાને જ્ઞેય જ્ઞાયક સંબંધ છે, એમાં જ્ઞેય તરીકે પરજ્ઞેયો જણાય છે, તો પરજ્ઞેયોના ક્ષેત્ર ને પોતાનું ક્ષેત્ર માને છે, પોતાનું ક્ષેત્ર પોતાની અસ્થિ એ પર ક્ષેત્રથી છે એમ એ માને છે, આ જ્ઞાન છે. જ્ઞાન તો કરે, જ્ઞેય માત્ર ને જાણે કે પોતે પરજ્ઞેયોનું જ્ઞાન કરે અને એથી પરજ્ઞેયો સાથે એને જ્ઞેય જ્ઞાયકપણાનો વ્યવહાર સંબંધ હોય. પણ કાંઈ એ જ્ઞાયક પેલા જ્ઞેય પદાર્થ રૂપે થઈ જાય, એના ક્ષેત્રને પોતાનું માણીને એ ક્ષેત્રરૂપ થઈ જાય અને જ્ઞેયો જ્ઞાયક રૂપ થઈ જાય એવી વસ્તુ સ્થિતિ નથી. તો પણ અજ્ઞાની પરક્ષેત્ર આકારે જ્ઞાનની પર્યાય થતાં આ મારી જ્ઞાન પર્યાય છે એમ ન માનતા હું પરક્ષેત્રમાં ચાલ્યો ગયો. પરક્ષેત્રને વિશે હું છું, એ ક્ષેત્ર પરથી હું ક્ષેત્ર છે, એ મારું ક્ષેત્ર છે એમ માને છે. પોતે પરક્ષેત્રમાં ચાલ્યો ગયો, જ્ઞાન પરક્ષેત્રમાં થઈ ગયું એમ માને છે. ખરેખર તો પોતે સદા પ્રજ્ઞા બ્રહ્મ સ્વરૂપ છે. સ્વ પરને જાણવાપણે થવું એ એનો સ્વભાવ છે. તેથી આ સામે શરીર છે તો શરીરને જાણે છે. આ બીજા પદાર્થો છે, બાગ બંગલા ઇત્યાદિ છે, એ બધા અનેક પરક્ષેત્ર સ્થિત પદાર્થો એના જ્ઞાનમાં એને જણાય છે. અને એ જેમાં જણાય છે એ સ્વક્ષેત્રમાં રહેલી જ્ઞાનની અવસ્થાનો આકાર છે. પેલા જ્ઞેયો જ્યાં જણાય છે, જે જ્ઞાનમાં જણાય છે, તો એ જ્ઞાનની પર્યાય છે. એ જ્ઞાનની પર્યાય છે એ પેલા જ્ઞેયોને જાણવાના આકારે થઈ છે. પણ એ સ્વક્ષેત્રમાં રહે છે, સ્વક્ષેત્રમાં રહેલી એ અવસ્થા છે. પરજ્ઞેયોને જાણવા જાય ત્યારે પણ પોતાની એ પરક્ષેત્રોને જાણવારૂપ અવસ્થા થઈ એ જ્ઞાનની પર્યાય એ પોતાના સ્વક્ષેત્રમાં રહી છે. એ જ્ઞાનની પર્યાય પેલા પરક્ષેત્રને વિશે નથી રહી, એ કાંઈ પરક્ષેત્રનો આકાર નથી, એ પોતાનો જ આકાર છે, પોતાનો જ્ઞાન સ્વભાવ છે, પોતાના જ્ઞાનનું સામર્થ્ય છે અને એ પોતાના જ્ઞાનનો આકાર છે એમ એ જ્ઞાનની પર્યાય થઈ છે અને પોતાના સ્વક્ષેત્રમાં રહેલી છે. છતાં અજ્ઞાની પરક્ષેત્રનું જ્ઞાન થતાં હું બહાર પરક્ષેત્રમાં વયો ગયો એમ માનતો થકો પોતાનો નાશ કરે છે. પરક્ષેત્રથી પોતામાં લાભ થાય, ધર્મ થાય અને ભગવાન મળે એમ માનનારા એ બધા અજ્ઞાની મૂંઢ છે. બીજું ક્ષેત્ર આ તીર્થ કરવા જાય ને ત્યાં ક્ષેત્ર જુદું છે, તો એ પરક્ષેત્રથી પોતાને જ્ઞાન થાય, લાભ થાય એવું અજ્ઞાની માને છે. વાસ્તવમાં પરક્ષેત્રથી પોતાને ધર્મ થાય, લાભ થાય એમ છે જ નહીં. આગળ કહે છે 427 પાનના ઉપર કે પરક્ષેત્રથી પોતામાં લાભ ધર્મ થાય અને ભગવાન મળે એમ માનનારા બધા મૂંઢ છે, મિથ્યા દ્રષ્ટિ છે. શું અંતરંગમાં સ્વક્ષેત્રમાં પવિત્રતા પ્રગટે છે એ પરક્ષેત્રથી પ્રગટે છે? પોતાની અંદર પવિત્રતા પ્રગટે છે, પોતાના ક્ષેત્રને વિશે અંતરંગમાં પવિત્રતા પ્રગટે છે, તો એ કંઈ પરક્ષેત્રથી પ્રગટે છે એમ છે જ નહીં. એ ઘરમાં રહે કે તીર્થમાં જાય, તીર્થને કારણે એનામાં પવિત્રતા પ્રગટતી નથી. પવિત્રતા પોતાના કારણે પ્રગટે છે, પોતાના સ્વક્ષેત્રને વિશે જે પવિત્રતા પ્રગટિ એ પોતાથી પ્રગટે છે, એ પરક્ષેત્રથી નહીં. એટલે એ ઘરમાં રહે કે તીર્થ ક્ષેત્રે જાય, પાલિતાણા જાય, હિમત શિખર જાય, પણ એથી કાંઈ પોતાને પવિત્રતા પ્રગટે છે એમ નથી. પરક્ષેત્રથી લાભ થવો, ધર્મ થવો એવું માનનારને કોઈ ખરેખર વાસ્તવમાં લાભ થતો નથી, પરંતુ એ મિથ્યાત્વને કારણે કર્મનો બંધ પડે છે. આ વાત કરી એટલે પછી કોઈએ પ્રશ્ન કર્યો કે તો પછી આ ધર્માત્મા પણ, સાધક પણ તીર્થક્ષેત્રમાં વંદન કરવા જાય છે ને, એની વંદનાએ જાય છે ને, તીર્થયાત્રા કરે છે ને, સાધક પણ કરે છે ને, ધર્માત્મા પણ કરે છે ને, મુનિઓ પણ જાય છે ને? તો ગુરુદેવ એને ઉત્તર આપે છે, હા જાય છે. એ તો એવો એમને શુભભાવ આવે છે, એવો શુભભાવ આવે છે એટલે જાય છે. એ વખતે હજી પૂર્ણ દશા નથી, સાધક દશા છે, એટલે એ અસ્થિરતાનો શુભભાવ છે, એવો રાગ છે, એ ધર્મરાગ છે, ધર્મ અનુરાગને કારણે એ ત્યાં જાય છે. પણ એનાથી પોતાને ધર્મ થાય છે, પોતાને પવિત્રતાની વૃદ્ધિ થાય છે, પોતાને શુદ્ધિની વૃદ્ધિ થાય છે એમ તે માનતા નથી. હું એ જ્ઞાની પુરુષો માનતા નથી. આત્માનું પોતાનું સ્વક્ષેત્ર અંદરમાં છે. આત્માનું પોતાનું સ્વક્ષેત્ર અંદરમાં છે. જેટલામાં પોતાનું જ્ઞાન અને આનંદ સ્વરૂપ રહેલું છે તે એનું સ્વક્ષેત્ર છે અને ત્યાં જ એનું હોવાપણું છે. એના સ્વક્ષેત્રમાં જ એના ગુણો ધર્મો રહેલા છે. અનંત ગુણ છે તો એ દરેક ગુણ આત્માના ક્ષેત્રમાં છે અને આત્માનું ક્ષેત્રનું પરિમાણ માપીને કહીએ તો આપણે એમ કહેવાય કે અસંખ્ય પ્રદેશી, અસંખ્ય પ્રદેશી આત્માનું ક્ષેત્ર. પણ અસંખ્ય પ્રદેશી આત્માનું ક્ષેત્ર પણ એ એવડું જ છે, એ જ ક્ષેત્ર છે. અને એ ક્ષેત્ર બીજા અન્ય પરદ્રવ્યના ક્ષેત્રથી જુદું ભિન્ન છે અને એ જે ક્ષેત્ર છે તે ક્ષેત્રમાં જ એના ગુણો ધર્મો રહેલા છે. આ જ્ઞાયક સ્વભાવ, આનંદ સ્વભાવ, સુખ સ્વભાવ, શાંતિનો સ્વભાવ, આ બધું જે છે તે એના ગુણોને કારણે છે અને એ ગુણો પોતાના ક્ષેત્રમાં રહ્યા છે. એટલે એ ગુણોનું પરિણમન થાય છે પોતાના સ્વક્ષેત્રમાં રહીને થાય છે. સમજવાનું આ છે. સ્વક્ષેત્ર દ્વારા શું સમજવાનું છે કે પોતાનું સુખ અને શાંતિરૂપ થવું એ પોતાના ક્ષેત્રને વિશે છે, પરક્ષેત્રને વિશે નથી. કેમ કે પોતાનામાં જે રહેલો ગુણ છે, સુખ અને શાંતિના જે ગુણ છે, એ પોતાના સ્વક્ષેત્રમાં પરિણમી રહ્યા છે. સ્વક્ષેત્રની બહાર પરિણમતા નથી. સ્વક્ષેત્રમાં રહીને એ ગુણોનું પરિણમન, નિર્મળ પરિણમન થાય છે. તો પોતાને પોતાના સ્વક્ષેત્રને વિશેથી જ સુખ શાંતિ આદિની પ્રાપ્તિ થાય. પરક્ષેત્રને વિશેથી સુખ આનંદ શાંતિની પ્રાપ્તિ કદીય થાય નહીં. આ સમજવાનું છે. એના સ્વક્ષેત્રમાં જ એના ગુણો ધર્મો રહેલા છે. પરક્ષેત્રમાં એના કોઈ ગુણો કે પર્યાયો છે જ નહીં. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, ભાગ, બંગલા, સમોસરણ કે તીર્થક્ષેત્ર ઇત્યાદિ પરક્ષેત્રમાં એના એટલે આત્માના કોઈ ગુણ કે પર્યાયો નથી. માના ગુણોનું પરિણમન થાય ને એની પર્યાયો એ બીજા પરક્ષેત્રને વિશે છે એવું તો નથી. આવું બધું જ પોતાના અસ્તિત્વ પણ સ્વક્ષેત્રમાં હોવા છતાં બીજા ક્ષેત્રને વિશે, ભિન્ન ક્ષેત્રને વિશે રહેલા પદાર્થો જે જ્ઞેયો તરીકે જ્ઞાનમાં જણાય છે તો એનાથી પોતાનું ક્ષેત્ર માનવું અને એમાં પોતાને આનંદ કે શાંતિ પ્રાપ્ત થાય એવી માન્યતા કરવી એ તો મૂંઢની માન્યતા છે, મિથ્યાદ્રષ્ટિ અજ્ઞાનીની માન્યતા છે. એટલે પોતાનું ક્ષેત્ર છે એ ક્ષેત્રને વિશે જ્ઞાન ગુણ રહ્યો છે, શ્રદ્ધા ગુણ રહ્યો છે, સુખ ગુણ રહ્યો છે, આનંદ ગુણ રહ્યો છે, શાંતિનો ગુણ રહ્યો છે, પવિત્રતાનો ગુણ રહ્યો છે. બધા ગુણો પોતાના ક્ષેત્રમાં જ રહ્યા છે. પોતે ભગવાન આત્મા છે અને પોતાનું ક્ષેત્ર છે. અને એ ક્ષેત્રનું માપ કહ્યું કે ભાઈ અસંખ્ય પ્રદેશ પ્રમાણ માપ છે. તો એ ક્ષેત્રને વિશે આ ભગવાન આત્મા પોતાના અનંત ગુણો સહિત રહ્યો છે. તો એ અનંત ગુણોનું નિર્મળ પરિણમન ભવન થવું એ પોતાના ક્ષેત્રમાં જ થાય અને પોતાના ક્ષેત્રમાં થતા એવા નિર્મળ પરિણમનનો પોતાને અનુભવ થાય. પણ કાંઈ પરજ્ઞેયો છે એના ક્ષેત્ર માં પોતાને જ્ઞાન આનંદ શાંતિનો અનુભવ થાય એવું બને જ નહીં. છતાંય આ મિથ્યાદ્રષ્ટિ એમ માનીને રહ્યો છે કે એ પરક્ષેત્રથી મને લાભ થાય છે, પરક્ષેત્ર દ્વારા એટલે પરજ્ઞેયો દ્વારા મને આનંદ થાય, સુખ થાય, શાંતિ થાય. ક્યાંથી થાય? પોતે ત્યાં છે જ નહીં, પોતે પેલામાં વ્યાપતો નથી. અને ત્યાં વ્યાપતો નથી તો પછી પેલા પરદ્રવ્યના ગુણોના પરિણમન એને ક્યાંથી અનુભવમાં આવે? એ અનુભવાય જ નહીં. પોતાના સ્વક્ષેત્રમાં રહીને પોતે પોતાને અનુભવે છે. જ્ઞાન ગુણ છે તો એ જ્ઞાન ગુણની પર્યાય છે, એ પોતાના ક્ષેત્રને વિશે છે. ભલે એ જાણે પરને, પરને જાણે, પણ એ પર્યાય એક સમયની છે, છતાં પણ એ પર જ્ઞેય રૂપ થતી નથી. આવી વાત છે. આગળ 427 માં પણ સ્યાદવાદના જાણનારની હવે વાત કરે છે. આ તો અજ્ઞાનીની માન્યતા કહી, પણ જે સ્યાદવાદનો જાણનાર છે એ શું માને છે? એ સ્વક્ષેત્રથી અસ્થિપણાને લીધે પોતાના ક્ષેત્રને વિશે જ રોકાયેલો રહ્યો છે. છેલ્લા પેરેગ્રાફમાં ગુરુદેવ સમજાવે છે કે સાચો ધર્મ પામ્યો છે કોણ? સ્યાદવાદનો જાણનાર. સાચો ધર્મ પામ્યો છે તે સ્યાદવાદી તો એમ જાણે છે કે પરક્ષેત્રનું જાણપણું, પરક્ષેત્રને જાણવું એવું પરક્ષેત્રનું જાણપણું મારી પર્યાયમાં થતું હોવા છતાં, મારા જ્ઞાનની પર્યાયમાં એ જાણવામાં આવે છે છતાં, હું પરમાં જતો નથી એટલે પરક્ષેત્રને વિશે જતો નથી, હું તો મારામાં જ રહેલો છું. જ્યાં મારો સચ્ચિદાનંદ પ્રભુ બિરાજે છે ત્યાં હું મારામાં જ છું. આવું માનતો ધર્મી જેનો વેગ પરક્ષેત્રમાં જતો અટકી ગયો છે તેથી સ્વક્ષેત્રમાં જ રહેતો થકો આનંદના પાકને પ્રગટ અનુભવે છે. આવા 428 પાના પર કહે છે કે ધર્મી આત્મામાં જ આકારરૂપ થયેલા જ્ઞેયોમાં નિશ્ચિત વેપારની શક્તિવાળો થઈને ટકે છે, જીવે છે. એટલે શું? કે પોતાના સ્વક્ષેત્રમાં જ ઉત્પન્ન થયેલી જ્ઞાન પર્યાયમાં પરક્ષેત્રનું જ્ઞાન થવા છતાં હું જ મારા જ્ઞાનમાં છું, મારા જ્ઞાનમાં પરક્ષેત્રનો પ્રવેશ નથી એમ પોતામાં પરક્ષેત્રને જાણવારૂપ વિશેષતા થઈ તેના વ્યાપારની શક્તિવાળો થઈને પોતે જીવે છે, નષ્ટ થતો નથી. એટલે કે પરક્ષેત્રને જાણવા છતાં પર્યાય પરરૂપે થઈ નથી, પરની નથી, પર જ્ઞેય એમાં જણાય છે અને પર જ્ઞેય અને પર જ્ઞેયના ક્ષેત્રને જાણવા છતાં એ જ્ઞાનની પર્યાય એ પરરૂપે થઈ નથી અને પર ક્ષેત્રરૂપ નથી, પણ સ્વક્ષેત્રરૂપે જ છે. મારા સ્વક્ષેત્રમાં ઉત્પન્ન થયેલી મારી એ જ્ઞાનની પર્યાય છે, તે નિજ શક્તિના વ્યાપાર રૂપ છે, એ પેલા પર જ્ઞેયના વ્યાપાર રૂપ નથી. આમ નિજ શક્તિના વ્યાપારમાં, નિજ શક્તિરૂપ પરિણમનમાં રહીને ધર્મી પોતાના જીવનને ટકાવી રાખે છે. ભાવાર્થ ઉપરના પ્રવચનમાં ગુરુદેવ કહે છે કે પોતામાં જે પરજ્ઞેયનું જ્ઞાન થાય તે પરને લઈને છે એમ માનનાર અજ્ઞાની પોતાને પરક્ષેત્રરૂપ જ કરે છે, તે સ્વક્ષેત્રનો નાશ કલ્પીને પોતાનો નાશ કરે છે. અને સ્યાદવાદી તો પરક્ષેત્રમાં રહેલા જ્ઞેયોને જાણતા પોતાના ક્ષેત્રમાં રહેલો આત્મા સ્વક્ષેત્રથી અસ્તિત્વ ધારે છે એમ માનતો થકો ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રનું જ્ઞાન સ્વક્ષેત્રમાં થવા છતાં આત્મા પોતાના જ ક્ષેત્રમાં રહેતો પરક્ષેત્ર રૂપે પોતે થયો જ નથી એમ જાણતો સ્યાદવાદી ધર્મી ટકી રહે છે, નાશ પામતો નથી. પરક્ષેત્રને જાણવા છતાં પોતે તો સદાય સ્વક્ષેત્રના અસ્તિત્વમય જ છે એમ સ્વક્ષેત્ર સ્થિત નિજ સ્વરૂપને જાણતો અનુભવતો ધર્મી જીવિત રહે છે. તો આ પ્રમાણે સ્વક્ષેત્રથી અસ્તિત્વનો ભંગ થયો, સ્વક્ષેત્રથી પોતાનું અસ્તિત્વ છે એ ભંગની વાત કરી. તો આ રીતે આ સાતમો ભંગ પૂરો થયો. કળસ 254 અહીંયા પૂરો થાય છે. આજનો સ્વાધ્યાય અહીં સુધી રાખીએ છીએ. હવે સુખદામ બોલીએ.
સુખદામ અનંત સુસંત ચરી દિન